આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 14મો અધ્યાય હું પહેલી 5 કલમ વાંચીશ, અને પ્રભુ આપણને આજે આ વચનો દ્વારા શું શીખવવા માંગે છે તે આપણે જોઈએ. અજાયબ જેવું આ પુસ્તક છે. તમે જો પ્રકટીકરણના અભ્યાસમાં તમે ભાગ લીધો હોય, આજના પહેલાંના જે વચનો પર આપણે મનન કર્યું છે તે તમે સાંભળ્યું હોય તો બહુ આશીર્વાદિત વચનો છે પ્રકટીકરણના. આપણે પહેલા અધ્યાય અને 3 કલમમાં જોયું હતું કે ત્યાં લખવામાં આવ્યું છે કે જે કોઈ આ વચનો વાંચે છે, સાંભળે છે અને પાળે છે, એટલે કે જે પ્રકટીકરણમાં લખવામાં આવ્યા છે તેઓને માટે આશીર્વાદરૂપ છે. તો આવો આપણે જોઈએ આજે આપણને પ્રભુ શું શીખવવા માંગે છે. પહેલી કલમ પ્રકટીકરણનો 14મો અધ્યાય, અને ત્યાં લખ્યું છે કે પછી મેં જોયું તો જુઓ સિયોન પહાડ પર અલવાન ઉભેલું હતું, અને તેની સાથે 144,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. મેં ઘણા પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી. તેઓ રાજ્યશ્રેણીની આગળ અને 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે 9 કીર્તન ગાય છે. પૃથ્વી પર જે 144,000 ને ખરીદવામાં આવ્યા હતા તેઓ વગર બીજું કોઈ એક કીર્તન શીખી શક્યું નહીં. સ્ત્રીઓના સસર્ગથી જેઓ અપવિત્ર થયા નથી તેઓને તેઓ એ છે, કેમકે તેઓ કુંવારા છે, અને હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓએ એ છે. તેઓએ ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓના મોંમાં અસત્ય ન હતું, તેઓ નિર્દોષ છે. અજાયબ જેવા આ વચનો છે, અને આ 144,000 જેની વાત થઈ રહી છે, જે ઉદ્ધાર પામેલા છે એ કોણ છે? તો હું તમારી યાદશક્તિ તાજી કરવા માગું છું. જો તમે મારી સાથે પ્રકટીકરણનો 6ઠો અધ્યાય અને તેની 17મી કલમ આપણે જો જોઈએ, જ્યારે આપણે જાણીએ છીએ કે એ અધ્યાયમાં એના આગળના ભાગમાં જે મુદ્રા હતી તે ખોલવામાં આવી હતી, અને જ્યારે એક પછી એક જે 7 મુદ્રા ખોલવામાં આવી ત્યારે પ્રભુનો કોપ આ પૃથ્વી ઉપર રેડી દેવામાં આવ્યો હતો. અને જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે છેલ્લી મુદ્રા ખોલવામાં આવે છે, 6ઠી મુદ્રા ખોલવામાં આવે છે, ત્યારે 6ઠા અધ્યાય અને 17મી કલમમાં આ પ્રમાણે કહેવામાં આવે છે કે કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય. જે કોપ પૃથ્વી પર રેડી દેવામાં આવ્યો હતો, હજુ તો ફક્ત ઓળિયું ખોલવામાં આવ્યું હતું, મુદ્રા ખોલવામાં આવી હતી, જે રણસિંગણું જે ફૂંકાવાનું છે અને એની સાથેનો જે ન્યાય છે તે હજુ આવ્યો નહોતો, તેની સાથે જે 7 પ્યાલાનો ન્યાય છે તે હજુ આવ્યો નહોતો, છતાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે કોનાથી ઊભું રહેવાય. અને એ પ્રશ્નનો ઉત્તર આપણને 7મા અધ્યાય અને 4થી કલમમાં આપવામાં આવે છે. અને 7મો અધ્યાય અને 4થી કલમ એમ કહે છે કે અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી, ઇસરાયેલી લોકોના સર્વ કુળોમાંના 144,000 મુદ્રિત થયા. અને આજે આપણે જ્યારે 14મા અધ્યાયમાં આવે છે ત્યારે આ 144,000 જેમની ઉપર એક મુદ્રા મારવામાં આવી હતી 7મા અધ્યાયમાં, તે અત્યારે આપણે જોઈએ છે કે તેઓ હલવાનની સાથે સિયોન પહાડ ઉપર ઊભા રહેલા છે. કેટલો અજાયબ જેવો આ પ્રોત્સાહન આપણને મળવું જોઈએ આ વચનો દ્વારા, કે અહીંયા જે પ્રભુએ વચન આપ્યું હતું 7મા અધ્યાયની અંદર કે આ જે મેં મારા લોકો છે, આ જે 144,000 મેં મારી મુદ્રા તેઓની પાર મારી છે, તેઓને કોઈ પણ અડી શકશે નહીં, કોઈ પણ જાતની હાનિ થઈ શકશે નહીં. અને જ્યારે હવે આપણે 7 પ્યાલાનો જે ન્યાય છે, અંતનો સમય આવ્યો છે, જે વિપત્તિના 7 વર્ષ હવે જ્યારે પૂરા થવાના છે, ત્યારે આપણે જોઈએ છીએ કે આ 144,000 સંતો અત્યારે પણ પ્રભુ હલવાનની સાથે હાજર છે. આ હલવાન એ કોણ છે? આ હલવાનને આપણે 5મા અધ્યાયમાં મળ્યા હતા. જો તમે મારી સાથે પ્રકટીકરણનો 5મો અધ્યાય આપણે ખોલીએ અને જો તેની નવમી કલમ વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે તેઓએ નવ કીર્તન ગાતા કહે છે, તમે એ ઓડિયું લેવાને તથા મુદ્રા તોડવાને યોગ્ય છો, કેમ કે તમને મારી નાખવા આવ્યા હતા ને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના ભાષાના પ્રજાના તથા દેશના લોકોને વેચાતા લીધા છે. અને એ સમયે પાંચમા અધ્યાયમાં આપણે જોઈએ છે કે આ જે વિંધાયેલું ઘેટું આપણને મળે છે અને તે ઓડિયું જે આપણે અહીંયા નવમા કલમમાં વાંચ્યું તેને ખોલવાને લાયક છે. છઠ્ઠી કલમમાં આપણે જોઈએ તો ત્યાં પણ પાંચમા અધ્યાયમાં એમ કહે છે કે એને રાજ્યસન તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં મારી નખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત સિંગડા તથા સાત આંખ હતી. એ આંખો ઈશ્વરના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલ છે. તેણે જઈને રાજ્યસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે ઓડિયું લીધું. અને એ જ હલવાન અહીંયા આપણે પહેલી કલમમાં 144,000 સંતોની સાથે જોઈએ છે. લગભગ 5 કે 6 મુદ્દા હું તમને આ પહેલી 5 કલમમાંથી સમજાવવા માંગુ છું. આપણે આગળ વધીએ એ પહેલાં એક કદાચ જેને ગેરસમજ કહેવાય, અમુક લોકોનું માનવું એવું છે કે જ્યારે આપણે અહીંયા સિયોન પહાડની વાત કરીએ તો જે હિબ્રુના પત્રમાં 12મા અધ્યાય અને 22મી કલમમાં જે લખવામાં આવ્યું છે તેની વાત થઈ રહી છે. સ્વર્ગીય જે સિયોન પહાડ છે તેની વાત થઈ રહી છે, પણ હું એ માનતો નથી. હું ખાલી એક રેફરન્સ માટે હું એ હિબ્રુનો જે કલમ છે હું તમારી આગળ વાંચીશ. હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને આપણે 22મી કલમથી વાંચીશું તો ત્યાં શું લખવામાં આવ્યું છે. પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના શહેરની પાસે એટલે સ્વર્ગીય યરૂશલેમની પાસે અને હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે અને સૌનો ન્યાય કરવાને કરનાર ઈશ્વરની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયોના આત્માઓની પાસે. આ જે હિબ્રુઓના પત્રમાં વાત થઈ રહી છે એ સ્વર્ગીય સિયોન પહાડની વાત થઈ રહી છે. મારું માનવું છે, મારી સમજણ પ્રમાણે અહીંયા જે પૃથ્વી પર જે સિયોન પહાડ છે તેની વાત થઈ રહી છે. કારણ કે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે જે 7મા અધ્યાયમાં એમ લખવામાં આવ્યું છે કે જે આ મારા સંતો છે જેની ઉપર મારી મુદ્રા મારવામાં આવી છે તેઓને કોઈ જાતની હાનિ થશે નહીં, શેતાન તેઓને કોઈ જાતનું નુકસાન પહોંચાડી શકશે નહીં. જો હવે આપણે આ જો સ્વર્ગીય સિયોન પહાડની વાત થઈ રહી હોય જેનો ઉલ્લેખ હિબ્રુની 12મા અધ્યાયમાં કરવામાં આવ્યો છે તો પછી તેનો મતલબ એમ કે આ જે સંતો હતા તેઓ આ 7 વર્ષની વિપત્તિમાં જીવ્યા નહીં અને તેઓનો નાશ થયો, અને તે મારી સમજણ પ્રમાણે વચનની વિરુદ્ધ છે. આ જે સિયોન પહાડની વાત કરી રહ્યા છે, અહીંયા જે હલવાન ઊભું રહ્યું છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બીજું આગમન છે તેનું દર્શન યોહાન જોઈ રહ્યો છે. અને જ્યારે એ આપણે જોઈએ તો આ 144,000 જે વિપત્તિ દરમિયાન પોતાની જાતને પ્રભુ માટે ખર્ચી નાખી સુવાર્તા વહેંચી અને આપણે જોઈએ છીએ કે કેવું અજાયબ જેવું તેમનું જીવન હતું. વાલાઓ આપણે આગળ જોઈએ અને સમજીએ કે આપણે પણ આ 144,000 જે સંતો છે તેઓની પાસેથી આપણે શું શીખી શકીએ છીએ. પ્રથમ વસ્તુ હું તમને જે કહેવા માંગુ છું એ તો આ છે કે તેઓ પ્રભુના સામર્થ્યમાં જીવતા હતા. તેઓ પોતાના બળથી નહીં, કોઈ પોતાની હસ્તીના લીધે આ જે વિપત્તિનો સમય હતો તેમાં તેઓ જીવી શક્યા નહીં, પણ પ્રભુના સામર્થ્ય. પહેલી કલમ આપણને શું કહે છે પછી મેં જોયું તો જુઓ સિયોન પહાડ પર હલવાન ઉભેલું હતું અને તેની સાથે 144,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. વાલાઓ, આપણે આ જે પરિસ્થિતિમાં અત્યારે છે, આપણે જોઈએ છે કે દુનિયાભરમાં, ખાસ કરીને ભારત દેશમાં સતાવણી વધતી જાય છે. પણ જો વાલાઓ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટકાવ પામેલા છે, તો આપણે પ્રભુ બાપ અને પ્રભુ પુત્રના સામર્થ્યમાં, પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે જીવન જીવી રહ્યા છે. ફિલિપીનો પત્ર તેના બીજા અધ્યાયમાં, હું માનું છું, ત્યાં સંત પાઉલ આપણને કહે છે કે જે કાર્ય આપણામાં પ્રભુએ શરૂ કર્યું છે તે પૂરું કરવાને એ સામર્થ્યવાન છે. આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીએ છીએ ત્યારે આપણો પ્રભુ જ આપણને અંત સુધી ટકાઈ રાખે છે. આપણે હિબ્રુઓનો પત્ર પણ જોઈએ તો ત્યાં પણ આપણને એ જ વચન કહેવામાં આવે છે. હિબ્રુઓનો પત્ર તેનો 12મો જ અધ્યાય તમે, આપણે જો જોઈશું ત્યાં ગાડી, અને જો શરૂઆતમાં તમે મારી સાથે જો તમારા બાઇબલ ખોલો તો ત્યાં લખવામાં આવ્યું છે, તો આપણી આસપાસ, પહેલી જ કલમ એમ કહે છે કે તો આપણી આસપાસ સાક્ષીઓને, એટલે મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપને નાખી દઈએ અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. કોણ આપણને સંપૂર્ણ કરે છે? આપણે આપણી પોતાની જાતથી નહીં, આપણે આપણી પોતાની પવિત્રતાથી નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણને સંપૂર્ણ કરવાના છે. સામા આપણી જે આ દોડ છે, વિશ્વાસની દોડ છે, તેમાં આપણે પ્રભુ આપણને પકડી રાખે છે, તેમાં આપણને સફળતા આપે છે. કેવી રીતે? તો આગળ આપણે જો વાંચીએ હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય અને તેની બીજી કલમ, તો એમ કહે છે કે સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું અને જે ઈશ્વરના રાજ્યસનની જમણી તરફ બેઠેલા છે. કેટલો અજાયબ જેવો આ આશીર્વાદ, કેવું અજાયબ જેવું આપણને ઉત્તેજન મળવું જોઈએ કે આપણે પોતાના બળથી નહીં, હા કદાચ આપણે નિરાશ થઈ જઈએ, હા કોઈક વાર આપણે કદાચ પાછા પડી જઈએ, કદાચ પાપમાં પણ પડી જઈએ, પણ આપણો પ્રભુ આપણને સાચવી રાખવાને સમર્થ છે. અને એ વસ્તુ આપણે અહીંયા ગાડી પહેલી કલમમાં જોઈએ છે. આગળ આપણે વાંચીએ તો બીજી વસ્તુ આપણે આમાં જોઈ શકીએ છીએ, અને એ તો સ્તુતિ છે. સામર્થ્ય પછી સ્તુતિ છે, કે જે મેં ઘણા પાણીના અવાજ જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી, તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી. તેઓ રાજ્યશનની આગળ અને ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન થાય છે. પૃથ્વી પરથી જે 144,000 ખરીદવામાં આવ્યા હતા તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. આ જે સંતો હતા તે પ્રભુની સ્તુતિ કરતા હતા. અને અહીંયા જ્યારે આપણે વાંચીએ કે આ કીર્તન બીજું કોઈ કરી ન શક્યું, એટલે કે જે બિનધર્મી છે, વિશ્વાસની બહાર છે, તેઓના વિશે વાત થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે એક પાપી અહીંયા પોતાના પાપનું પ્રયાસચિત કરે તો સ્વર્ગમાં દૂતો પણ સ્તુતિ કરે છે. એટલે અહીંયા એવું નથી કહેવામાં આવતું કે આ 144,000 સંત સિવાય બીજું કોઈ આ કીર્તન ગાઈ નથી શકતું, કે બીજું કોઈ આમાં આનંદ નથી કરી શકતું. આ તો એક જાતનો જે વિશ્વાસી અને અવિશ્વાસી છે તેઓ વિશેનો તફાવત છે. કારણ કે જે તારણનું ગીત છે તે ફક્ત આપણે જે લોકોએ તારણનો અનુભવ કર્યો છે તે લોકો જ સમજી શકે છે, તે લોકો જ ગાઈ શકે છે. જ્યારે દૂતોની આપણે વાત કરીએ તો તે આપણો જે આનંદ છે, આપણો જે આનંદ છે તેમાં તેઓ સમાવેશ થાય છે. તેઓ પોતે પણ આ જે તારણનો અનુભવ છે અને તારણના અનુભવ દ્વારા જે આનંદ છે તે અનુભવી શકતા નથી, કારણ કે તેઓને ખરીદવામાં આવ્યા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત ફક્ત આપણને તારણ આપે છે, દૂતો માટે તેઓ મર્યા નથી. તો આપણે જોઈએ તો અહીંયા એક સામર્થ્યની વાત થઈ રહી છે, એક સ્તુતિની, એટલે કે આપણે કે પાવર એન્ડ પ્રેઝ એન્ડ વર્શિપની વાત થઈ રહી છે. ત્યારબાદ ચોથી કલમમાં શું લખવામાં આવ્યું છે કે સ્ત્રીઓના સત્સંગથી જેઓ અપવિત્ર થયા નથી તેઓને તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે અને હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. પ્યોરિટી એટલે કે શુદ્ધતા, એક શારીરિક શુદ્ધતાની વાત થઈ રહી છે. તેઓ એક સ્વચ્છ જીવન જીવી રહ્યા છે. અને આપણે જો જોઈએ તો આપણે પણ આમાંથી ઘણું બધું શીખવાનું છે. એક મુદ્દો હું તમને બીજો પણ કહી દઉં અહીંયા ગાડી કે અહીંયા સ્પષ્ટ રીતે આપણને સમજણ આપવામાં આવી છે કે આ જે 144,000 છે તેઓ પુરુષ હતા. તેઓ અહીંયા આપણે જોઈએ છે લખ્યું છે શું કે સ્ત્રીઓના સત્સંગથી જેઓ અપવિત્ર થયા નથી. બીજી બી વસ્તુ અહીંયા કહું કે સ્ત્રીઓની સાથેનો જાતીય સંબંધ એ અપવિત્ર નથી, એ લગ્ન જીવનની બહાર એ અપવિત્ર છે. ફરીથી હું તમને હિબ્રુઓનો પત્ર અને તેનું 13મા અધ્યાયમાં લઈ જઉં છું અને મારે કલમ જો કે શોધવી પડશે, ચોથી કલમ આપણે જોઈએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે કે સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને બિછાનું નિર્મળ રહે, કેમ કે ઈશ્વર લપંટનો તથા વ્યભિચારોનો ન્યાય કરશે. એટલે સ્ત્રી સાથેનો સંબંધ પરણિત જીવનમાં અપવિત્ર નથી. એટલે એવી ગેરસમજ ના ઊભી થવી જોઈએ કે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે આપણામાંથી જે લોકો લગ્ન જીવનમાં અને સ્ત્રી સાથેનો જે સંબંધ છે તે આપણે કોઈક અપવિત્ર સંબંધ છે એવું નથી. આ જે સંત હતા તેઓ કુંવારા હતા. અને પાઉલ પણ આવું જ કંઈક તેના પત્રોમાં કહે છે કે જો તમે બની શકે તો તમે સંસારની જે ઝંઝટ છે તેમાં પડશો નહીં. પણ આ જે 144,000 સંતો હતા અને આપણે આગળ જોઈશું કે આ જે વિપત્તિનો સમય છે, એકદમ પાપનો સમય છે, ભ્રષ્ટાચારનો વ્યભિચારનો સમય છે, હા એ એક આત્મિક વ્યભિચારની વાત કરે છે પણ જે શારીરિક વ્યભિચાર છે તે પણ બેહદ હશે. અને આજે આપણે જોઈએ છે કે આપણા જ પોતાના જીવનગાળામાં કેટલી બધી ભ્રષ્ટતા, કેટલી બધી નગ્નતા, અને એ આપણે ટીવી પર અને આપણે મૂવી જોઈએ અને સાહિત્યમાં જે વસ્તુ આપણે કદાચ 20 વર્ષ પહેલાં એક શરમજનક વસ્તુ ગણાતી હતી તે હવે આપણે જોઈએ છે કે ખુલ્લેઆમ તેને લોકો રજૂ કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે કેટલી બધી હદે આપણે એક દુષ્ટતા આપણા સમાજમાં આવી ગઈ છે. અને હજે જ્યારે વિપત્તિનો સમય હશે ત્યારે આ ભ્રષ્ટતા હજુ વધારે હશે, હજુ વધારે વ્યભિચાર હશે. પણ તે સમયમાં પણ આ સંતોએ એક જાતની શારીરિક શુદ્ધતા રાખી છે. વાલાઓ આપણે પણ આમાંથી ઘણું બધું શીખવાનું છે. શું આપણું જીવન આપણે પ્રભુના સામર્થ્યમાં જીવીએ છીએ? શું આપણા જીવનમાં સ્તુતિ છે? શું આપણા જીવનમાં શુદ્ધતા છે? શું આપણે ટીવી પર અને ઇન્ટરનેટ ઉપર આપણે શું જોઈએ છે? કેવી વસ્તુઓ દ્વારા આપણે આપણી પોતાની જાતને ભ્રષ્ટ કરીએ છે? જો વાલાઓ તમારામાંથી કોઈક એવી અશુદ્ધતામાં હોય, અમુક વસ્તુ જે આપણે ન જોવી જોઈએ તે જો આપણે જોતા હોઈએ તો આજે આપણે જાગવાની જરૂર છે. અહીંયા આપણને આ એક વસ્તુ શીખવાડી જાય છે કે શારીરિક શુદ્ધતા, મનના વિચારોની સિદ્ધતા કેટલી જરૂરી છે. ત્યારબાદ જો આપણે આગળ જોઈએ તો તેઓનો એક હેતુ પણ છે. તે શું કરે છે? હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે, તેઓને જે આ બળ મળે છે, તેઓનું જીવન જે છે તે કેવી રીતે તેઓ જીવે છે, તો તે હલવાનના ની પાછળ ચાલનાર છે. એક હેતુથી તેઓ જાય છે, એક જાતની તેઓમાં ચોકસાઈ છે. તેઓનું જીવન પ્રભુને સંપૂર્ણ રીતે તેઓએ સમર્પિત કર્યું છે, અને વાલાઓ તેઓની પાસેથી આ પણ આપણે શીખવાની બહુ જરૂર છે. તેઓએ ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓને એક પર્પઝથી, એક હેતુથી પણ ખરીદવામાં આવ્યા હતા. અહીંયા જ્યારે આપણે પ્રથમ ફળ જોઈએ તો આપણે જૂના કરારમાં આપણે જો ખાસ કરીને પૂર્ણ નિયમનું જે પુસ્તક છે તેમાં જો જોઈએ તો પ્રભુએ ત્યાં યહૂદી પ્રજાને, પોતાના લોકોને આજ્ઞા આપી હતી કે જ્યારે તમે પ્રભુ મંદિરમાં દાન તરીકે વસ્તુ લઈને આવો, સમર્પણ કરવાને માટે આવો, ત્યારે તમારો પહેલો જે પાક છે, સૌથી સારા પાક છે, તે તમે મને સમર્પિત કરો. પ્રથમ ફળ માટે આપણે જોઈએ તો ઘણું બધું લખવામાં આવ્યું છે, પણ અહીંયા જે રીતે લખવામાં આવ્યું છે એવું નથી કે આ પહેલા લોકો પ્રભુની પાસે આવ્યા હતા. જો તમે મારી સાથે પહેલો કોરિન્થિયન કોરોનથી તેનો 16મો અધ્યાય અને 15મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં પાઉલ આ પ્રમાણે કહે છે, અને મારું માનવું છે કે અહીંયા પણ એ જ સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે ભાઈઓ, તમે સ્ટેફનસના કુટુંબને જાણો છો કે તેઓ આખ્યાનું પ્રથમ ફળ છે. એટલે કે આખ્યાનો જે પ્રદેશ હતો, એ વિસ્તાર હતો, તેમાં સ્ટેફનસના કુટુંબ એ પહેલું કુટુંબ એવું હતું કે જેણે પ્રભુને પર વિશ્વાસ મૂક્યો. એવું એનો મતલબ એમ થયો કે હવે પછી જે આખ્યાના પ્રદેશમાં બીજા લોકો પણ આપણો જે વિશ્વાસ છે તેમાં ઉમેરાશે. અને એવું જ કંઈક અહીંયા આ 144,000 માટે લખવામાં આવ્યું છે. તમે રોમિયોનો પત્ર અને તેનો જો 16મો અધ્યાય જોશો તો ત્યાં પણ એક વ્યક્તિના નામ દ્વારા આ જ વસ્તુ પાઉલ આપણને શીખવે છે. અને તો મારી સમજણ પ્રમાણે જ્યારે અહીંયા લખવાનું આવ્યું છે કે તેઓ ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમ ફળ હતું, એટલે કે જે આ વિપત્તિનો સમય શરૂ થયો, આપણે જે પ્રકટીકરણનો 6ઠો અધ્યાય અને 7મો અધ્યાય જોયો, જ્યારે ઈસરાયેલ લોકોને માટે આ વિપત્તિનો સમય છે કે આ સમય દ્વારા તેઓ પ્રભુની તરફ ફળશે. જો તમે એ જે આપણો અભ્યાસ હતો એ અધ્યાયમાં જો સાંભળ્યો ના હોય તો હું વિનંતી કરું છું તમે સાંભળો, વેબસાઇટ પર એ તમારે અવેલેબલ છે, તો તમે સમજી શકશો. તો કદાચ એવું આપણે સમજી શકીએ કે ઈસરાયેલ જે પ્રજા હતી અને જે યહૂદી લોકો હતા તેમાંથી જેઓ પ્રથમ પ્રભુની તરફ પાછા ફળ્યા તેઓ કદાચ આ 144,000 હોઈ શકે. અને તે માટે તમે આ પ્રથમ ફળ લઈને બહુ કન્ફ્યુઝ કોઈ જાતની વિટંબણામાં પડશો નહીં. મારો સમજ આ પ્રમાણે છે, તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓના મોંમાં અસત્ય ન હતું અને તેઓ નિર્દોષ છે. અજાયબ જેવા આ વચનો છે કે તેઓ ઓલમોસ્ટ પરફેક્ટ, દેટ ઇઝ પરફેક્શન, બ્લેમલેસ, તેઓ દોષ રહિત છે અને વિજયવંત છે. જે પણ પરીક્ષણ આવ્યા, જે પણ સતાવણી આવી, શેતાને જે પણ તેમના રસ્તામાં મુશ્કેલી મૂકવાની હતી તે મૂકી, જે કંઈ વિટંબણાઓ હતી તે મૂકી, છતાં તેઓના મોંમાં અસત્ય ન હતું અને તેઓ નિર્દોષ, દોષ રહિત હતા. જો તમે જૂના કરારમાં જો આપણે જોઈએ તો સફાનિયાનું પુસ્તક છે, અને કદાચ જે સફાનિયાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે તેનો 3 અધ્યાય અને 13મી કલમ આ પ્રમાણે કહે છે કે ઇઝરાયલના બચી રહેલા લોકો અન્યાય કરશે નહીં, તેમ જૂઠું બોલશે નહીં, અને તેમના મુખમાં કપટી જીભ માલુમ પડશે નહીં, કેમ કે તેઓ ખાશે ને નિરાતે સૂશે ને કોઈ તેમને બીવડાવશે નહીં. કદાચ આ જે 144,000 આ જે પ્રથમ ફળની અહીંયા વાત થઈ રહી છે તેઓના વિશે આ લખવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ જાતનું અસત્ય નહીં. એટલે એ લોકો જે શૈતાનના અંત સમયમાં, અને આપણે ગયા અધ્યાય 13મા અધ્યાયમાં આપણે જે પ્રમાણે જોયું કે જે જૂઠો પ્રબોધક હતો, એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી અને જૂઠો પ્રબોધક, તેઓની જે વાત છે એમાં તેઓ બિલકુલ આવશે નહીં, તેઓનો પગ કોઈ પણ રીતે ફસકી પડશે નહીં, પણ તેઓ પ્રભુના સત્યમાં લાગુ રહેશે. કેવો અજાયબ જેવો આ આશીર્વાદ, કેવું અજાયબ જેવું આપણને એક પ્રોત્સાહન મળવું જોઈએ કે જ્યારે આપણો પ્રભુ વચન આપે છે, જ્યારે આપણો પ્રભુ આપણને જે કહે છે તે કરીને જ રહે છે. અને તો આપણે જે આ સંતો દ્વારા જોઈએ તો તેઓ એક પ્રભુના સામર્થ્યમાં જીવતા હતા, તેઓ નિરંતર પ્રભુની સ્તુતિમાં હતા, તેઓમાં એક પોતાની જીવનસરણીમાં એક શુદ્ધતા હતી, તેઓ ચોકસાઈથી જીવતા હતા, એક વિજયવંત જીવન હતું, અને તેઓ નિર્દોષ અને દોષ રહિત હતા. કોઈ પણ જાતનું જૂઠ તેઓના મોંમાં હતું નહીં, અને કોઈ પણ જાતના પક્ષપાત વગર તેઓ સત્ય બોલતા હતા. એક જાતનું તે લોકોને સામર્થ્ય આપવામાં આવ્યું હતું, કોઈની બી બીક વગર, કોઈની પણ સામે ઊભા હોય તો એ પ્રભુની સત્ય બોલવામાં પાછા વળતા ન હતા. સુવાલાઓ, આપણું જીવન આવું કંઈક છે? શું આપણે આ જે સંતો છે તેઓના જેવું જીવન જીવીએ છે? જે સામર્થ્ય તેઓની પાસે હતું તે સામર્થ્ય આપણી પાસે પણ છે? એ જે પ્રભુની સ્તુતિ કરે છે તે જ પ્રભુની સ્તુતિ આપણે પણ કહીએ છીએ, તો કેમ આપણે આંખની શરમમાં અમુક વખત જે સત્ય બોલવાનું હોય તે આપણે બોલતા નથી? ભલે એ પાળક સાહેબ હોય, ભલે એ બિશપ હોય, ભલે એ કોઈ ડીસુ હોય, ભલે એ આપણા પોતાના મા બાપ હોય, કદાચ પોતાના ભાઈ બહેન હોય. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે એમને ખોટું લાગી જશે, એમનો હોદ્દો કેવો છે. ના, આપણે પ્રભુના સામર્થ્યમાં, આપણે પ્રભુના વચન ઉપર જ્યારે ઊભા રહ્યા હોઈએ છીએ ત્યારે કોઈની શરમ રાખવાની આપણે જરૂર નથી. જો હું ખોટો છું તો હું ખોટો છું, ભલે કોઈ પણ હોદ્દો, આ દુનિયાવી હોદ્દો એ લોકોનો હોય, આપણે એક જાતના વિશ્વાસથી, નીડરતાથી આપણે પ્રભુના વચન પર ઊભા રહી અને આપણે બોલી શકીએ છીએ. પણ ક્યારે ક્યારે આપણે આ વસ્તુ કરીએ છીએ કે કોઈ, જ્યારે આપણામાં કોઈ જાતનો પક્ષપાત ના હોય અને આપણું જીવન પણ એક શુદ્ધ જીવન હોય, અ પ્યોરિટી. આપણે દંભી રીતે નથી કરવાનું જે વસ્તુ આપણે નથી કરતા, અને આપણે બીજાને તે કહેવાની જરૂર નથી. માથીના પુસ્તકમાં 7મા અધ્યાયમાં આપણને શું કહેવામાં આવે છે કે તું તારી આંખમાં જે છે એ પહેલાં તું કાઢ. આપણું જો આપણું પોતાનું જીવન આપણે પહેલાં નિરીક્ષણ કરવાનું છે, પણ આ જીવન જે 144,000 સંત જીવ્યા તે આપણે પણ જીવી શકીએ છીએ પ્રભુના સામર્થ્યમાં. આપણી પાસે કોઈ એવું બહાનું નથી, કોઈ પણ રીતે આપણે એમ ના કહીએ કે ભાઈ હું તો અત્યારે જ જીવું છું, કેટલું બધું પ્રલોભન છે, આ લોકો તો કદાચ જીવી જ શકશે, કારણ કે એ વખતે તો આ જાતની સુવાર્તા હશે અને એમની પર તો મુદ્રા મારવામાં આવેલી છે અને એ લોકોનું પાસે પ્રભુની સામર્થ્ય છે, પણ અત્યારે હું જે જીવન જીવી રહ્યો છું કેવી રીતે, કેટલું બધું પ્રલોભન છે. વાલાઓ પ્રભુનું સામર્થ્ય જે આ સંતોની પાસે છે તે આપણી પાસે પણ છે. આપણે પણ ટીવીનું જે ઓફ બટન છે તે દબાવી શકીએ છીએ. આપણે પણ અમુક વસ્તુઓ જે આપણા ફોન ઉપર ના જોવી જોઈએ તે આપણે બંધ કરી શકીએ છીએ. આપણે પણ અમુક વસ્તુઓ જે ના બોલવી જોઈએ, ના વાંચવી જોઈએ એ પ્રભુના સામર્થ્યમાં કરી શકીએ છીએ. વાલાઓ, આપણે આપણી પોતાની જાત સિવાય બીજા કોઈને બ્લેમ કરવાની જરૂર નથી. આપણા પ્રભુએ આપણને પાપની સામે લડવાની સામર્થ્ય આપ્યું છે. રોમિયોનો 10મો અધ્યાય આપણને કહે છે કે એવું કોઈ પરીક્ષણ નથી, ધેરફોર દેર ઇઝ નો ટેમ્પટેશન, કોઈ પણ પરીક્ષણ એવું નથી, કારણ કે પરીક્ષણની સાથે તેની સામે લડવાને પ્રભુએ આપણને સામર્થ્ય પણ આપ્યું છે, તે રોમિયોના 10મા અધ્યાયમાં લખેલું છે. અત્યારે મારી પાસે એક કલમ નથી, પણ તમે ત્યાં શોધી શકો છો. 6ઠી કલમ આપણે આગળ વધીએ. હવે આપણને 3 દૂતોની વિશે વાત કરીએ છીએ. અહીંયાથી 6ઠી કલમથી તો આપણે જ્યારે 20મી કલમ જોઈશું તો લગભગ 7 દૂતો વિશે લખવામાં આવ્યું છે, અને જુદી જુદી વાત દૂત આપણી સાથે કરી રહ્યા છે. આવો આપણે જોઈએ પહેલાં દૂત આપણને શું કહે છે, આપણને શું શીખવાડવા માગે છે. એક વસ્તુ અત્યારે હું તમને કહું કે આ જે અહીંયા લખવામાં આવ્યું છે એ આપણે એમ ના કહી શકીએ કોઈ ક્રમમાં લખવામાં આવ્યું છે. કદાચ જ્યારે એક દૂત અહીંયા હતો ત્યારે બીજો દૂત પણ તેમની વાણી કહેતો હતો, એટલે આપણે એવું નહીં સમજવાનું કે અહીંયા જે ક્રમમાં આપણે વાંચીએ છીએ એ જ ક્રમમાં આ દૂત વાત કરી રહ્યા છે. તો આવો આપણે જોઈએ છઠ્ઠી કલમ શું કહે છે. અને બહુ અજાયબ જેવું આ વચન છે, બહુ અજાયબ જેવું પ્રભુની કૃપાનું એક પ્રદર્શન છે જ્યારે આપણે આ 6-11 કલમ વાંચીશું. કારણ કે ફરીથી હું તમને યાદ દેવડાવું કે આ વિપત્તિનો સમય છે, બલકે કે મહાવિપત્તિનો સમય છે. ગત દિવસોમાં આપણે શીખ્યા તે પ્રમાણે 3.5 વર્ષનો સમય ગુજરી ગયો છે. હવે 3.5 વર્ષ જે બાકી રહ્યા છે તેને મહાવિપત્તિનો સમય કહેવામાં આવે છે. જ્યારે ખ્રિસ્ત વિરોધી, આપણે શીખ્યા તે પ્રમાણે, શેતાનને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો છે, તેની સાથે તેના જે ડીમન્સ હતા, એના જે ચેલાઓ છે, તેઓને પણ અહીંયા દુષ્ટ આત્માઓને પણ પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા છે. ખ્રિસ્ત વિરોધી મોજૂદ છે આપણે જોયું, અને જે જૂઠો પ્રબોધક છે તે પણ મોજૂદ છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ અત્યારે છે, અંત સમયમાં છે. 7મું રણસિંગણું વાગી ગયું છે, અને 7મા રણસિંગણાની સાથે જે 7 પ્યાલાનો જે ન્યાય છે તે પૃથ્વી પર રેડી દેવામાં આવ્યો છે. તે વચ્ચેનો જે સમય છે તે સમય આપણે અત્યારે જોઈ રહ્યા છે. અને અત્યારે પણ આટલી બધી વિપત્તિ પછી, આટલા બધા કોપ પછી પણ પ્રભુ જે લોકો મોજૂદ છે, હજુ પણ જેઓએ પોતાનું જીવન પ્રભુને સોંપ્યું નથી, પ્રભુની વિરુદ્ધ જઈ રહ્યા છે, તેઓ ઉપર કૃપા બતાવી રહ્યા છે, અને તેઓને ફરીથી એકવાર એક સુવાર્થ આપી રહ્યા છે, બીજી એક તક આપી રહ્યા છે કે હજુ પણ મોડું થઈ ગયું નથી, હજુ પણ તમારી પાસે સમય છે, તમે આવો અને અનંત જીવનનું જે પાણી છે તે તમે પીવો. જુઓ આ દૂત શું કહે છે 6ઠા અધ્યાયમાં. પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. અંતરિક્ષ એટલે કે સૂરજ જ્યારે સૌથી ઊંચે આકાશમાં હોય, તે જગ્યાએ આ દૂત બોલી રહ્યો છે. એટલે કે જે આ પૃથ્વી પર જે શેતાન છે અને તેના જે દુષ્ટ આત્મા છે તે આ દૂત સુધી પહોંચી શકતા નથી. પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં, એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને તેની પાસે સનાતન સુવાર્તા હતી. અહીંયા આગળ એક મિનિટ માટે હું ઊભો રહી અને એક બીજી સમજણ તમને આપવા માગું છું કે જે સુવાર્તામાં લખવામાં આવ્યું છે, માથીની સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી દુનિયાના દરેક વ્યક્તિ સુવાર્તા નહીં સાંભળે ત્યાં સુધી પ્રભુનું આગમન થશે નહીં. અને ઘણી વખત તેની એ વચન લઈને ગેરસમજ ઊભી થાય છે કે ભાઈ અમુક જગ્યા તો હજુ સુવાર્તા પહોંચી નથી એટલે પ્રભુનું આગમન નહીં થઈ શકે. પ્રભુનું આગમન અને આપણે જે ચર્ચનું આકાશ ગમન થવાનું છે તેને અને એ વચનને કોઈ લાગતું વખતું નથી. કારણ કે અહીંયા આપણે જોઈએ છીએ કે આ દૂત જ્યારે સુવાર્તા આપશે ત્યારે દરેક જાતિ, દરેક ભાષા, દરેક ખૂણામાં સુવાર્તા મળી જશે. એટલે કે પ્રભુનું જે વચન આપણે વાંચીએ છીએ તે આ સમયે પૂર્ણ થશે. આપણે તો પ્રભુની સાથે આકાશમાં હોઈશું આ સમયમાં. અને અહીંયા એવું લખવાનું છે કે તેની પાસે સનાતન સુવાર્તા હતી. હવે આ વચનને લઈને અમુક લોકો એવું સૂચવે છે કે આ કોઈક નવી જાતની સુવાર્તા છે, પણ આપણી એ બાબતમાં કોઈ ગેરસમજ ન થાય. આ સનાતન સુવાર્તા એ જ સુવાર્તા, અને બીજી આપણે બધી સુવાર્તા, આપણે જે સુવર્ણ સુવાર્તા કહીએ, એ બધું જ એક જ સુવાર્તા છે. તેઓ ફક્ત આપણે જો પવિત્ર શાસ્ત્રમાં વાંચીએ તો ત્યાં આપણને કૃપાની સુવાર્તાની વાત થયેલી છે, ખ્રિસ્તની સુવાર્તાની વાત થયેલી છે, દેવની સુવાર્તાની વાત થયેલી છે, સર્વ શાંતિની સુવાર્તાની વાત થઈ રહી છે, ગૌરવપૂર્ણ સુવાર્તાની વાત થઈ છે. આ દરેક શબ્દોનો ઉપયોગ નવા કરારમાં થયો છે જુદી જુદી જગ્યાએ. આ કોઈ જુદી સુવાર્તાની વાત નથી થઈ રહી, એ ફક્ત જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાની છે. સુવાર્તા તો એક જ છે, સુવાર્તા તો એક જ છે. આ સુવાર્તાના જુદા જુદા જે આપણે એટ્રીબ્યુટ્સ, માફ કરજો મને ગુજરાતીમાં અત્યારે શબ્દ આવતો નથી, પણ જુદા જુદા જે ગુણ કહેવાય, દાખલા તરીકે આપણે ગલાતીનો પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે જે આત્માનું ફળ કે પ્રેમ, અને ત્યારબાદ તેના જે જુદા જુદા ગુણ આપણને આપવામાં છે કે પ્રેમનું શું છે, કે સહનશીલતા વગેરે વગેરે જે લખવામાં આવે છે, એવી જ રીતે સુવાર્તાના પણ આ જુદા જુદા શબ્દ પ્રયોગ દ્વારા સમજાવવામાં આવી છે. આ જે સનાતન સુવાર્તા છે એ કોઈ બીજી સુવાર્તા નથી, એ જ સુવાર્તા જે વિશે આપણે શીખ્યા છે અને આપણે જાણીએ છીએ. ફક્ત જુદા જુદા દ્રષ્ટિકોણથી તેને જોવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો અહીંયા શું લખવામાં આવ્યું છે કે તે મોટે સ્વરે કહે છે કે ઈશ્વરથી બીઓ ને તેમને મહિમા આપો, કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે. ફરીથી એક તક મેં કીધું તે પ્રમાણે પ્રભુ આ લોકોને આપી રહ્યા છે કે જે આ શેતાન અને જે આ ખ્રિસ્ત વિરોધી કરી રહ્યા છે તેનાથી તમે બીલશો નહીં, પણ મને મહિમા આપો. માથીનું પુસ્તક જો તમે આપણે જોઈએ તો માથીના પુસ્તક અને તેના 10મો અધ્યાય અને 28મી કલમમાં આ પ્રમાણે આપણને શીખવવામાં આવ્યું છે કે જેઓ તમારા દેહનો નાશ કરી શકે પરંતુ તમારા આત્માને મારી શકતા નથી તેવા લોકોથી બિલકુલ ન ડરો. અને એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી રહી છે, ફક્ત પ્રભુથી જ ડરો, કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે. અને આ દૂત અને આપણે જે બીજો દૂત જોઈશું તે પણ આ જ સંદેશો આ સમયે આ લોકોને આપી રહ્યો છે કે બીઓ, પ્રભુથી બીઓ, કે જે તમને નાશમાં, નરકના નાશમાં નાખી શકે છે, અને તમને મહિમા આપો. મહિમા આપો, અહીંયા જે તમે મહિમાનો શબ્દ છે અથવા તો અમુક જગ્યાએ વર્શિપ લખ્યું હશે તો એ તમે જો તો જે ગ્રીક ભાષામાં જે શબ્દ લખવામાં આવ્યો છે તો તે તમે જોશો પ્રિક્રિયાસ, એવો શબ્દ લખવામાં આવ્યો છે કે કોઈકની સ્તુતિ કરવી. તમે જો કદાચ જે કેથલિક લોકો હશે તેમને તમે જોયું હશે કે તેઓ જે પોપ છે તેમના હાથમાં જે વીંટી છે તેને તેઓ કિસ કરતા હોય છે, ત્યાં નમતા હોય છે. એ એક જાતનું એ શબ્દનો અર્થ અહીંયા થાય છે. અને અહીંયા શું કહેવા માંગે છે કે જે મહિમા તમે મને આપવાનો છે, પ્રભુ દેવને આપવાનો છે, એ તમે બીજા કોઈને આપશો નહીં, મારું બીક રાખો, મને જે મહિમા, મને જે સ્તુતિ આપવાની છે અને આરાધના આપવાની છે તે મને આપો. તમે આજે ખ્રિસ્ત, ખોટો ખ્રિસ્ત છે, શેતાનનો માણસ છે, તેને તમે આપશો નહીં અને મારી તરફ વળો, કેમકે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે. કેમકે જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરોને ઉત્પન્ન કર્યા તેમની આરાધના કરો. ફરીથી પ્રભુ આપણને યાદ દેવડાવી રહ્યો છે કે હું ઉત્પન્ન કરનાર છું, હું સર્જનહાર છું, મારી સ્તુતિ કરો, મારી સ્તુતિ કરો. આ સમય હું તમને રોમિયોના પત્રમાં લઈ જવા માગું છું. જો રોમનોનો પત્ર જે છે અને ત્યાંની જો પહેલો અધ્યાય અને 18મી કલમ આપણે વાંચીએ, 18મી કલમથી આપણે વાંચીએ તો ત્યાં પણ આવું જ કંઈક લખવામાં આવ્યું છે. અને ફરીથી હું તમને વિનંતી કરું છું, જો તમે રોમિયોનો અભ્યાસ ના કર્યો હોય તો કરવો જરૂરી છે. તે પણ વેબસાઇટ પર છે, તમે તેને સાંભળી શકો છો અને વચનો શીખી શકો છો. તો 18મી કલમ શું કહે છે ત્યાં ગાડી, કેમકે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો ક્રોધ પ્રગટ થયેલો છે, કારણ કે ઈશ્વર વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસ્થિત છે, કેમકે ઈશ્વરે તેઓને પ્રસ્થિત કર્યું છે. કેમકે તેમના અદૃશ્ય ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૂર્જેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓએ બહાનું કાઢી શકે એમ નથી, કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં અને તેમનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા. એવું જ કંઈક અહીંયા આ દૂત ફરીથી આ લોકોને યાદ દેવડાવી રહ્યો છે કે જેણે પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા તેમની આરાધના કરો. મૂર્તિ પૂજા, બીજા અન્ય દેવદેવો છે, આ જે શેતાને એક જાતની સિસ્ટમ ઊભી કરી છે તેને તમે, તેનાથી તમે દૂર થાવ અને પ્રભુ તરફ વળો. કેટલી અજાયબ જેવી આપણે પ્રભુની કૃપા અહીંયા જોઈ રહ્યા છે. જે શેતાનની જે વ્યવસ્થા છે તેનાથી તમે દૂર થાવ અને જેની આરાધના કરવાની જરૂર છે, ઉત્પન્ન કરતા સર્જનહાર છે તેની તરફ તમે વળો. તે જ સમયે અને આ જો આપણે બીજા 8મી કલમ જોઈએ તો ત્યાં શું લખ્યું છે, ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને બોલ્યો, પડ્યું રહે મોટું બાબીલોન, શહેર પડ્યું કે જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલા કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોના લોકોને પીવડાવ્યા છે. લાગે છે કે જે પહેલો દૂત આપણે જેની વાત કરી તે જે કહી રહ્યો છે તેની કોઈ અસર લોકો પર પડી નથી, અને તેથી કરીને આ બીજો દૂત પણ એક ન્યાય જે આવવાનો છે, પ્રભુનો જે કોપ આવવાનો છે તે વિશે કહે છે કે પડ્યું રે મોટું બાબીલોન, શહેર પડ્યું કે જેણે પોતાનો વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોના લોકોને પીવડાવ્યો છે. અને આ બેબીલોન શહેર શું છે તે આપણે 17મા અધ્યાયમાં વિગતવાર જોઈશું, પણ આ જે બાબીલોન શહેર છે એટલે કે જે એક ધાર્મિક વ્યવસ્થા શેતાને ઊભી કરી છે અન્ય દેવોને લઈને, અને જે આપણે ઇકોનોમિકલ એક જે ધંધાકીય આપણું એક વ્યવસ્થા, આપણે દુનિયાવી વ્યવસ્થા છે તે વિશે આપણને કહી રહી છે. અને મેં કીધું તે પ્રમાણે આપણે 17મા અધ્યાયમાં આને વિગતવાર આપણે શીખીશું, પણ અહીંયા એમ કહેવામાં આવ્યું છે આ બેબીલોન શહેર પડ્યું. અત્યારે વાલાઓ કદાચ તમે નહીં જાણતા હોય પણ અત્યારે જે ઈરાક દેશ છે એટલે કે તે આપણે બાઇબલના સમયનું બાબીલોન છે. અને અત્યારે જ્યારે આપણે બધા યુદ્ધ જે ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે, અને આપણે જોઈ રહ્યા છીએ કે ઈરાન અને ઇસરાયલની વચ્ચે જે પ્રમાણેનું એક વાતાવરણ, તંગ વાતાવરણ છે સીરિયા દેશમાં જે ચાલી રહ્યું છે, ત્યારે કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ આ બેબીલોન શહેરને ફરી બાંધવાની વાર્તાલાપ પણ શરૂ થઈ ગઈ છે. અને આપણે પવિત્ર શાસ્ત્રમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે એ શહેર અંત સમયમાં ઊભું થશે, જે જાહો જહાલી પવિત્ર શાસ્ત્રના સમયમાં હતી તે ઈરાક દેશમાં ફરી ઊભી થશે. એ આ બાબિલોન શહેર બાંધવામાં આવશે. ફરી હું તમને યાદ દેવડાવું જે આપણે 9મા અધ્યાયમાં આપણે શીખ્યા હતા કે જે યુફ્રેટીઝ નદીના નાકે જે બાંધી રાખવામાં આવ્યા હતા દુષ્ટાત્માઓને, અને 200 લાખની જે સૈન્ય ત્યાંથી આવવાનું છે એ આ બાબિલોનના પ્રદેશ તરફથી આવવાનું છે, અને ત્યાં જે પ્રભુનો કોપરૂપ દ્રાક્ષારસ સર્વ દેશોમાં સર્વ જાતિ પર રેડવામાં આવશે. અને આ જે બેબિલોન દેશ છે એ જ બાકીની લોકોને, બાકીના જે દેશો છે તેઓને ભ્રષ્ટ કરે છે. કેવી રીતે? ધાર્મિક વ્યવસ્થા દ્વારા, અને જે પૈસાની લેવડ દેવડ છે અને એની વ્યવસ્થા દ્વારા. આપણે શીખ્યા તે પ્રમાણે કે જો તમારા હાથમાં જો મુદ્રા ના હોય તો તમે કોઈ જાતનો વ્યવસાય ના કરી શકો, કોઈ જાતનો ખરીદી કરી ના શકો, કોઈ પણ રીતે તમે સમાજમાં ભાગ ના લઈ શકો, તે આ સમયની વાત થઈ રહી છે. આગળ આપણે જો ઝડપથી જોઈએ તો પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સ્વરે બોલ્યો, સ્વાપદને તથા તેની મૂર્તિને જે કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ છે, જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે તેમાંથી પીશે, અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રીબાશે. વાલાઓ, આજે ક્રોધનો પ્યાલો ફક્ત એક જ વ્યક્તિએ પીધો અને હજુ જીવંત છે, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ જ એક વ્યક્તિ એવી હતી કે જે આ ક્રોધના પ્યાલાને પી અને પોતાના માથે આપણા પાપો લીધા, અને છતાં તે ત્રીજા દિવસે જીવંત થયા. અને અહીંયા આ ત્રીજો દૂત કહે છે કે જો તમે આ જે પહેલો દૂત અને બીજો દૂત જે કહે છે એ તમે નહીં સાંભળો અને તમે તે માર્ગમાંથી પાછા નહીં ફરો તો ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે તેમાંથી પીશે, અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિ તથા ગંધકથી તે રીબાશે. જ્યારે પણ આપણે પવિત્ર શાસ્ત્રમાં અગ્નિ અને ગંધક વિશે વાંચીએ તો સમજીએ કે આ પ્રભુનો જે ન્યાય છે, પ્રભુનો જે ક્રોધ અને કોપ છે તે વિશે અહીંયા લખવામાં આવ્યું છે. જ્યારે આપણે પ્રકટીકરણનો 20 અને 21મા અધ્યાયમાં જઈએ ત્યારે વાલાઓ આ વચન યાદ રાખજો. આપણે જ્યારે લોટની વાત, સદોમ અને ગમોરાની વાત થાય ત્યાં પણ અગ્નિ અને ગંધકની વાત થઈ રહી છે. યશાયાના પુસ્તકમાં, યર્મીના પુસ્તકમાં, મારા સમયના અભાવે હું તમને એ કલમો આપી શકતો નથી, પણ ત્યાં આપણને બતાવવામાં આવ્યું છે કે આ અગ્નિ તથા ગંધકની જ્યારે પણ વાત થાય ત્યારે પ્રભુના ન્યાયની વાત થઈ રહી છે. અને તેઓની પીડાનો ધુમાળો સદા સર્વકાળ ઉપર ચઢ્યા કરે છે, જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંત નથી. આમાં સંતોનું ધ્યેય એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધ્યેય રહેલું છે. વાલાઓ, આપણે જોઈએ છે કે અહીંયા પવિત્ર દૂતોની સમક્ષ 10મી કલમ તથા હલવાનની સમક્ષ આ લોકો આ જે ભયંકર પીડા છે તેનો અનુભવ કરશે જો તેઓ પોતાના માર્ગથી પાછા નહીં ફરે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નહીં કરે, જે સનાતન સુવાર્તા છે તેની પર જેઓ વિશ્વાસ નહીં મૂકે. આગળ ઝડપથી જો બલકે માનું છું કે હું અહીંયા જ આજનો આ જે આપણો સંદેશો છે તેને હું પૂરો કરું છું. એક ગેરસમજ જે આપણા ઘણામાં હોય છે કે પ્રભુની હાજરી નર્કમાં નહીં હોય, પણ અહીંયા શું લખવામાં આવ્યું છે કે પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિ તથા ગંધકથી તે રીબાશે. વાલાઓ, આપણો પ્રભુ તો આમની પ્રેઝન્સ છે, દરેક જગ્યાએ તેમની પ્રેઝન્સ છે, તેમની મોજૂદગી છે, તે આપણે જાણીએ છીએ. અને કેટલું બધું આ ભયાનક હશે જ્યારે આપણે પ્રભુની હાજરીમાં, જો તમે પ્રભુનો સ્વીકાર નથી કર્યો તો તમે પ્રભુને જોઈ તો શકશો, પણ પ્રભુનો તમારા જીવનમાં જે કાર્ય તે કરી શકશે એ હવે પ્રભુ નર્કમાં જ્યારે તમે હશો ત્યારે કરશે નહીં. ઘણા લોકોનું માનવું એવું છે કે સ્વર્ગ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. ઘણા લોકોનું માનવું એવું છે કે સ્વર્ગ થોડા સમય માટે જ છે, જ્યારે આપણી સજા પૂરી થશે ત્યારે આપણને ત્યાંથી લઈ લેવામાં આવશે. અને અમુક લોકોનું એવું કહેવું છે કે પ્રભુ સ્વર્ગમાં કોઈને મોકલશે જ નહીં. પણ જો આપણે આ વાંચીએ, 11મી કલમ વાંચીએ તો શું કહે છે, અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચઢ્યા કરે છે, જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંત નથી. વાલાઓ, આ સદા સર્વકાળ સુધીની સજા છે, અને આમાંથી બચવાનું એક જ ઉપાય છે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ મૂકીએ. 14મી કલમ જે પૃથ્વીની કાપણી અને બે પ્રકારના પાકની વાત કરે છે, ફરીથી ઝડપથી હું તમને સમજાવી દઉં, થોડો સમય છે મારી પાસે. પછી મેં જોયું તો જુઓ, ઉજ્જળ વાદળું અને તેના પર મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુંગટ હતો અને તેમના હાથમાં ધારવાળું દાંતણું હતું. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની વાત થઈ રહી છે કે હવે પાક પાકી ગયો છે અને પ્રભુ એની દાંતણા વડે આ પાકને, પાક જે છે તેને કાપવામાં આવશે. યોએલનું પુસ્તક તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. યોએલનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 13મી કલમ આવું જ કંઈક કહે છે, જે આપણે હમણાં વાંચવાના છે. ત્યાં શું લખ્યું છે કે તમે દાંતણું ચલાવો, કેમ કે કાપણીનો વખત આવ્યો છે. ચાલો ખૂંદો, કેમ કે દ્રાક્ષા ચક્કી ભરેલી છે, દ્રાક્ષા કુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેઓની દુષ્ટતા બહુ છે. પછી અહીંયા 15મી કલમ 14મો અધ્યાય, પછી મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટે સ્વરે હાંક મારી, તમે તમારું દાંતણું લગાડીને કાપો, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે. ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાંતણું નાખ્યું, એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. આ તો અંત સમયનો જે ન્યાય છે તે વિશે કહેવામાં આવ્યું છે. ફસલ પૂરી પાકી ચૂકી છે, અને અહીંયા જો તમે જે મૂળ ભાષાંતર તમે જુઓ તો અહીંયા પાકી ગયું છે, એટલે જ્યારે ફળ પાકી ગયું હોય ત્યારે તેને ખાવાનું સારું લાગે છે. પણ અહીંયા જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે કે આ ફળ એટલી હદે પાકી ગયું છે. આપણે જાણીએ છીએ કે અમુક વખત ફળ જ્યારે હદવાર પાકી જાય, કે આપણે જેને ફદફદી ગયું કહેવાય, તેવા ફળની વાત થઈ રહી છે. અને જ્યારે એવું ફળ થાય ત્યારે તે કોઈ જાતના ખાવામાં કામ આવતું નથી, સડી ગયેલું હોય છે અને તેનો નાશ કરવામાં આવે છે. અને એવું જ કંઈક આપણને અહીંયા શીખવવામાં આવે છે કે હવે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે, ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાંતણું નાખ્યું, એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. પ્રભુએ ધીરજ બતાવી, પોતાની કૃપા બતાવી, પણ હવે પૃથ્વી પર પાપ એટલી હદે વધી ગયું છે કે પ્રભુને દાંતણું ફેરવવું પડશે અને પાકની કાપણી કરવામાં આવશે. ત્યાર પછી 17મી કલમ, આકાશમાંના મંદિરમાંથી બીજા એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ દાંતણ ધારવાળું દાંતણું હતું. અને બીજો એક દૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે, તે વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાંતણું હતું તેને મોટે સ્વરે કહ્યું, તું તારું ધારવાળું દાંતણું લગાડીને પૃથ્વીના દ્રાક્ષવેલાના ઝુમખામાં લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે. ત્યારે તે દૂતે પોતાનું દાંતણું પૃથ્વી પર નાખ્યું અને પૃથ્વીના દ્રાક્ષવેલાના ઝુમખાને કાપી લીધા, ને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષા કુંડમાં નાખ્યા, અને દ્રાક્ષા કુંડમાં જે હતું તે શહેરમાં બહાર ખોદવામાં આવ્યો અને દ્રાક્ષા કુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. આ જે અહીંયા 200 માઇલ, કેટલો ભયંકર વિસ્તાર, કેટલો બધો લોહી લુવાણ હશે વિચારો. અહીંયા આપણે જે યોહેલના પુસ્તકમાં વાંચ્યું એ પ્રમાણે, કેમ કે દ્રાક્ષા ચક્કી ભરેલી છે, દ્રાક્ષા કુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેઓની દુષ્ટતા બહુ છે. એક સમયવાળાઓ એવો આવશે કે આપણી કોઈની પાસે સમય રહેશે નહીં. જ્યારે દ્રાક્ષા ચક્કી ભરાઈ જશે, જ્યારે દ્રાક્ષા કુંડો ભરાઈ જશે, પૃથ્વીની જે ફસલ છે તે પૂરેપૂરી પાકી ગઈ હશે, અને ત્યારે આ ધારવાળું દાતણું દૂત લઈને આવશે અને જે દ્રાક્ષા વેલાના ઝુમખા છે તેમાંથી દ્રાક્ષાને લણી લેવામાં આવશે, પૃથ્વીનો નાશ કરવામાં આવશે. તમારામાંથી ઘણા કદાચ એ પ્રશ્ન કરતા હશે, તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થતો હશે કે આ પ્રેમાણ દેવ કેવી રીતે આ રીતનું વર્તન આપણી સાથે કરી શકે. વાલાઓ, પ્રભુએ આજે આપણને તક આપી છે. જેવી રીતે પ્રભુ પ્રેમાણ છે તેવી રીતે તે સંપૂર્ણ નાહી પણ છે. જે પાપ આપણે કરીએ છીએ તેનો તે ન્યાય કરવાના છે. પ્રભુએ આ જે નર્કની આપણે વાત થઈ, અગ્નિ અને ગંધક જે સર્વકાળ સુધી આપણને તેમાં નાખવામાં આવશે જો આપણે આપણા પાપનો પસ્તાવો નથી કર્યો અને પ્રભુનો સ્વીકાર નથી કર્યો, તેમાંથી બચવા માટે આપણને એક માર્ગ બતાવ્યો છે અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તેના રક્તથી જો તમે શુદ્ધ થાઓ, તમે જો નવો જન્મ પામો, તો આ જે વચનો આપણે આજે શીખ્યા તેમાંથી તમે ઉઘરી જશો. વાલાઓ, આજે વિપત્તિનો સમય છે. આપણે જાણતા નથી કે એ સમય સુધી આપણું જીવન હશે કે નહીં, પણ જ્યાં સુધી આપણા નાકમાં શ્વાસ છે ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાની આપણી પાસે તક છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા વગર, જો તમે તમારા પાપના પ્રાયશ્ચિત વગર જો તમે મરી જશો, તો આ જે અગ્નિ અને ગંધકની વાત આજે આપણે વાંચી, જ્યાં પીડાનો ધુમાડો સદા સર્વકાળ છે તેમાંથી તમે બચી શકશો નહીં. જ્યાં સુધી તમારી પાસે શ્વાસ છે ત્યાં સુધી તમારી પાસે તક છે. શું તમારે આ જે પીડા છે તેમાંથી બચવું છે? તો આજે જ વાલાઓ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. ફરીથી એકવાર પ્રભુ બાપ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જે માર્ગ તમે અમને આપ્યો છે પ્રભુ બાપ, તમે પોતે આવ્યા, જે આ પ્યાલો પ્રભુ બાપ, તમારો પ્રભુ બાપનો જે ક્રોધરૂપી પ્યાલો પ્રભુ બાપ, તમે અમારી માટે જે તમે પી ગયા કે અમને અનંત જીવન મળે, અમને આ જે નર્કની પીડા છે, અગ્નિ અને ગંધકની જે પીડા છે તેમાંથી અમે બચી શકીએ, પ્રભુ અમે તમારો કેવી રીતે આભાર માનીએ પ્રભુ બાપ. હજુ પણ જો કોઈ એવું હૃદય છે જે કઠણ છે પ્રભુ બાપ, હજુ પણ જો કોઈ હૃદય એવું છે કે જે ગળમથળમાં છે, કદાચ કોઈ પ્રશ્ન છે, તો પ્રભુ આપ તમે તેઓનું દ્વાર ખટખટાવો. તેઓના માર્ગમાં તમે કોઈ એવી વ્યક્તિને મૂકો જેઓ ફરીથી તેઓની સાથે વાત કરે, જે સનાતન સુવાર્તા છે તેઓ તેમને આપે પ્રભુ બાપ, અને તેઓ તેમના પાપમાંથી પાછા ફરે, પ્રયાસિત કરે અને અનંત જીવનનો વારસો પામે. પ્રભુ આપ અમે અમારા જે સર્વ વાલાઓ છે તેઓને તમારા હાથમાં સોંપીએ છીએ, ખાસ કરીને તે વાલાઓ જેઓએ હજુ તમારો સ્વીકાર કર્યો નથી. શું ફરીવાર તમે તેઓના હૃદય નહીં ખટખટાવો પ્રભુ બાપ, તમે તેઓની પર કૃપા કરો પ્રભુ બાપ. અને પ્રભુ આ વખતે જ્યારે તેઓ સુવાર્તા સાંભળે ત્યારે તેઓ તમારી તરફ ફરી અને અનંત જીવનનો વારસો પામે તેવો અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અજાયબ વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. અમારું જીવન પણ આજે 144,000 સંતોના જેવું હોય, એક શુદ્ધ જીવન જીવવાને તમે અમને સામર્થ્યવાન કરો. આ સર્વ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.